સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ અને કળશ. આપણે પૂર્વરંગ અધિકાર પૂરો કર્યો. હવે આજે જીવ અજીવ અધિકાર શરૂ કરીએ છીએ. પૂર્વરંગ અધિકારમાં જે 38મી ગાથા આવી, એ 38મી ગાથા બધાએ મુખપાઠ કરવા જેવી છે, એટલે મોઢે કરવા જેવી છે. એટલું જ નહીં પણ એ હંમેશા બોલવા જેવી છે. એક મંત્રની જેમ હંમેશા એને યાદ રાખી અને એના અર્થને સમજીને વારંવાર એનું મંથન કરવા જેવું છે, ચિંતન કરવા જેવું છે. 38મી ગાથા આપણે યાદ કરીએ. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. બધી જ ગાથાઓ મહત્વની છે પણ એમાં આ ગાથાને તો હંમેશા યાદ રાખી અને બોલવી. એ જ પ્રમાણે 32 કળશ આવ્યા. 32 એ 32 કળશ મહત્વના છે પણ સૌથી પહેલો કળશ એ પણ હંમેશા બોલવો, જે ગુરુદેવ મંગલાચરણમાં દર વખતે બોલે છે તે કળશ આપણે પણ હંમેશા એ પણ બોલવાનું રાખવું જોઈએ. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો પહેલો કળશ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે અને કુંદકુંદાચાર્ય ભગવાનની 38મી ગાથા, આ બંને બધાએ મુખપાઠ કરી લેવા, યાદ રાખી લેવા અને હંમેશા એ બોલવા અને એના ભાવને વારંવાર યાદ કરવો. જીવ અજીવ અધિકારની અંદર ભૂમિકા દર્શાવી અને ભૂમિકાની સાથે આખા સમયસારનો સાર જાણે કે આપી દીધો. હવે અહીંયા આગળ કહે છે કે જીવ અજીવ અધિકાર. જીવ અજીવ અધિકારમાં હવે કઈ રીતે એ જીવ અને અજીવ એ સાથે ભેગા મળીને આવે છે અને પછી એ ઓળખાઈ જાય છે. જીવ અને અજીવ બંને જુદા ઓળખાઈ જાય છે એટલે એમનો સ્વાંગ છે, જે વેશ છે એ ઓળખાઈ જાય છે, એ આખો જીવ અજીવ અધિકાર છે. અહીંયા કહે છે કે હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એ બંને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી કાવ્ય દ્વારા આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પીછાણે છે. એવું એ સર્વ સ્વાંગોને પીછાણનારું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એ અર્થરૂપ કાવ્ય કહે છે. જીવ અને અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે સમ્યક દ્રષ્ટિ જાણે છે. સમ્યક દ્રષ્ટિ જાણે છે એટલે એનું જ્ઞાન જાણે છે. એવું જ્ઞાન જે પ્રગટ થયું છે એ જાણે છે. જાણનારું તો જ્ઞાન છે, જાણનાર તો જ્ઞાન છે. એટલે જે મહિમા કરવામાં આવ્યો છે એ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. આચાર્ય ભગવાન જ્ઞાનનો મહિમા કરે છે કે એ સર્વ વસ્તુને સર્વ પદાર્થોને સમ્યકપણે જાણનારું છે, જેમ છે તેમ જાણનારું છે અને જેમ છે તેમ જાણે છે. એટલે એમાં જે અજીવ જીવરૂપે દેખાતું હતું કે જીવ અજીવ રૂપે દેખાતું એ બધું એમાંથી જુદું પડી જાય છે. જીવ જીવ છે અને અજીવ અજીવ છે. એના એ ગમે તે ભેગા થઈને આવ્યા છે, ગમે તેવા વેશ છે, એ બધા સ્વાંગને એ સારી રીતે પીછાણે છે, એટલે જાણે છે. એટલે એવા જ્ઞાન સમ્યક જ્ઞાનનો મહિમા કરે છે. એટલે મંગળ રૂપે એ મહિમા કરવામાં આવ્યો છે. 33મો કળશ શાર્દુલ વિક્રીડિતમાં છે. આપણે 33મો કળશ લઈએ.
જીવા જીવ વિવેક પુષ્કળ દશા પ્રજ્ઞાય પાર્ષદા આ સંસાર નિબદ્ધ બંધન વિધિ ધ્વંસાદ્વિષુ દમ સ્ફુટ આત્મા રામ મરંત ધામ મહસાધ્ય ક્ષેણ નિત્યોદિતમ ધીરોદાત્મના કુલમ વિલસતિ જ્ઞાનમ મનો રાદતયત.
શ્લોકના અર્થમાં કહે છે કે જ્ઞાનમ, જ્ઞાન છે તે મનો રાદયત, એટલે મનને આનંદ રૂપ કરતું, વિલસિત એટલે પ્રગટ થાય છે, મનને આહલાદક કહીએ આપણે, એવો આહલાદક શબ્દ, મનને આહલાદક લાગે તેવું, મનને આનંદ રૂપ કરતું હોય તેવું, મનો લાલ દયત એટલે આહલાદક જેનો અર્થ કરી શકાય, એવું મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. કેવું છે તે? હવે કેવું છે એ વાત કરતા પહેલા મનને આનંદ આપે જ્ઞાન એનો વિચાર કરવા જેવો છે કે જ્ઞાન મનને આનંદ આપે છે, આહલાદ પમાવણો એના દ્વારા આનંદ થાય. હા, એ અતિન્દ્રિયપણે અનુભવાય છે. જ્ઞાન પણ એમ છે, પોતાનું છે, પોતાના સ્વભાવ રૂપે છે, અને એ મનને આનંદ, એ અલૌકિક આનંદ આપનારું એ જ્ઞાન છે. કોઈ સામાન્ય જ્ઞાનની અહીંયા વાત નથી, માહિતી રૂપે અહીંયા મેડિકલના કે એન્જિનિયરિંગના જ્ઞાન છે એની વાત નથી. એ જ્ઞાનને તો જ્ઞાન કહેતા જ નથી, એ તો માત્ર એક પ્રકારની માહિતી છે કે જે એક સરખી રહેતી પણ નથી, જે બદલાયા કરે છે. અહીંયા તો આત્માના જ્ઞાનની વાત છે, અને આત્માનું જ્ઞાન થાય છે ત્યારે એને એક રૂપે અનુભવાય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે એને પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં એને અનુભવે છે. આત્માનું જે સ્વરૂપ છે, આનંદનું સ્વરૂપ છે, એનો એને એ જ્ઞાનની પર્યાયમાં અનુભવ થાય છે. એટલે એવું એ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. એટલે જ્યારે એ થાય છે, પ્રગટ થાય છે, ત્યારે એ અપૂર્વ અલૌકિક એવો આનંદ આપનારું છે. એટલે જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. જ્ઞાન અને આનંદ બંને સાથે છે. ગુરુદેવે અને કૃપાળુદેવે બંને એ વાત તો કરી છે કે જો એ વખતે અલૌકિક એવો આનંદ પ્રગટ નથી થતો તો સમજવું કે એ સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન પ્રગટ થાય અને આનંદ ન થાય, અતિન્દ્રિય આનંદનો અનુભવ ન થાય, તો એ સમ્યક જ્ઞાન નથી. એટલે એ જ્ઞાન અને આનંદ એ બંને સાથે છે, એવું જ્ઞાન એ પ્રગટ થાય છે. અહીંયા જ્ઞાનનો મહિમા કર્યો છે, પણ એ મહિમા જેમ છે તેમ કરવામાં આવ્યો છે. મહાપુરુષે જે અનુભવ્યું છે અને પછી એ મહિમા થયો છે. માત્ર મહિમા થયો છે એમ નથી, કહેવા ખાતરની વાત નથી, અનુભવ સહિતની વાત છે. એ જ્ઞાન કેવું છે એ જેમણે અનુભવ્યું છે એ એવો મહિમા કરે છે. આ મહિમા કરનારા પણ સાતમે છઠ્ઠે ગુણસ્થાને રહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન પોતે વારંવાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હતા, પ્રચુર સ્વસંવેદન સહિત હતા, અને વિકલ્પ આવ્યો એટલે પછી આ શાસ્ત્ર લખાયું, આ ટીકા લખાઈ. પણ પોતે તો પોતાના સ્વરૂપનો આનંદ માણતા હતા, જ્ઞાન આનંદ સ્વરૂપ હતા. એટલે એમણે જે વાત લખી છે તે અનુભવ સહિતની વાત લખી છે. અમસ્તો મહિમા નથી કર્યો, અનુભવ સહિતનો મહિમા છે. જ્ઞાની પુરુષોની વિશેષતા એ હોય છે કે જ્યારે એ લખે છે તો એ પોતે અનુભવ કરીને લખે છે. એમને કોઈ પ્રસિદ્ધિ જોઈએ છે માટે લખતા નથી, એ તો કરુણાથી લખે છે. એવો ભાવ આવ્યો છે અને પોતાને એવો આનંદનો અનુભવ થયો છે અને બીજાઓ પણ એવો અનુભવ કરે એટલે એવી કરુણા વર્તે છે, એટલે બીજાઓને માટે એ લખી નાખે છે. એમને તો એ સહજ પ્રાપ્ત હતું. અને આગળ પણ એનું વર્ણન કરતા કહે છે કે કેવું છે તે જ્ઞાન, કેવું છે જીવ અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને જીવ અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ વડે ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. જેમને જીવ અજીવનો સ્વાંગ જોયો છે અને એ સ્વાંગ જોઈને એમાંથી જીવને અજીવનો ભેદ કરી અને એને જુદા પાડે છે એવા મહાપુરુષોને એ જ્ઞાન એ પ્રતીતિ રૂપે વર્તી રહ્યું છે. એ પ્રતીતિ કેવી છે કે જીવ અજીવનો ભેદ જણાવનારી છે. એ જ્ઞાનની પ્રતીતિ થાય છે ત્યારે જીવ અને અજીવનો ભેદ ખ્યાલમાં આવે છે, એ ભેદ જ્ઞાનરૂપ પ્રતીતિ છે. એટલે જીવ શું છે અને અજીવ શું છે એ એમને સ્પષ્ટ છે. ભલે નહીં ગમે તેવા સ્વાંગ રૂપે આવ્યા હોય, સ્વાંગ તો આપણે ઘણા જોયા. જીવ પરનું લક્ષ કરી અને જે વિભાવ ભાવે પરિણમે છે, શુભ ભાવ અને અશુભ ભાવે પરિણમન કરે છે, તો એ પેલો શુભ ને અશુભ ભાવ છે એ તો ભાવકનો ભાવ છે, એ જીવનો ભાવ નથી, એ જીવ નથી, એ પૂતગળનો ભાવ છે, એ કર્મનો ભાવ છે. એને જડ કહ્યો, એને અજીવ કહ્યો. જ્યારે આત્માનો જે ભાવ છે એ તો જ્ઞાન સ્વભાવ ભાવ છે, એ આત્માનો ભાવ છે. ચેતનપણું છે તે આત્માનો ભાવ છે. એમ ભલે ને એ જીવ અને અજીવ બંને સાથે રહ્યા છે, તે છતાં પણ કયો આત્માનો ભાવ છે, કયો શુદ્ધ ભાવ છે જે આત્માનો છે, અને કયો વિભાવ ભાવ છે જે આત્માનો નથી, અને કયા પદાર્થો છે જેનું લક્ષ્ય કરતા જીવને મોહ થાય છે જે અજીવ છે, એ કયા ઉદયો છે કે જેનું લક્ષ્ય કરતા જીવને એની સાથે જોડાતા આશ્રવોને બંધ થાય છે કે જે અજીવ છે, એ બધું બરાબર ભેદરૂપે જે જાણે છે એ મહાપુરુષોને આ જ્ઞાન એવી પ્રતીતિ કરાવે છે. મહાપુરુષો જાણે છે તો કઈ રીતે જાણે છે, તો કે એ જ્ઞાન દ્વારા એમને એ જણાય છે. એટલે અહીંયા લખ્યું છે કે મહાપુરુષોને જીવ અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ એ થઈ છે. તો એ નિર્દોષ દ્રષ્ટિ થઈ છે એનું કારણ શું છે, તો એ નિર્દોષ દ્રષ્ટિનું કારણ એ જ્ઞાનની પ્રતીતિ છે. એટલે નિર્દોષ દ્રષ્ટિ વડે ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે, એ જ્ઞાન એવું એ ભેદ કરી રહ્યું છે, જુદા પાડી રહ્યું છે, જીવ અને અજીવને જુદા પાડી રહ્યું છે. એટલે મહાપુરુષો એ મહાપુરુષો થયા છે તો એ જ્ઞાનને લીધે થયા છે. મહાપુરુષોને એવી ઉજ્જવળ દ્રષ્ટિ છે, ભેદ જ્ઞાન વર્તે છે, તો એ જ્ઞાનને કારણે છે. એટલે એ જ્ઞાનનો મહિમા છે. આગળ પણ કહ્યું છે કે અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવા જ્ઞાનાવરણ આદિ કર્મોના નાશથી વિશુદ્ધ થયું છે. જ્ઞાન કેવું છે, તો કે કર્મનો ક્ષય થયાથી, કર્મોનો નાશ થયાથી એ વિશુદ્ધ થયું છે એવું એ જ્ઞાન વર્તે છે. કર્મરૂપ મલિનતા ચાલી ગઈ અને જે વિશુદ્ધિ થઈ છે, શુદ્ધિની વૃદ્ધિ થઈ છે એવું એ જ્ઞાન છે. અને એ કર્મો કેવા, તો કે અનાદિથી જેનું બંધન હતું, જેને કારણે સંસાર હતો, એવા એ કર્મો, એટલે અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવા જ્ઞાનાવરણ આદિ કર્મો, એવા કર્મોનો નાશ થયો છે. અને એ જ્ઞાન વિશુદ્ધ થયું છે. એટલે જ્યારે બધા કર્મોનો પૂરેપૂરો નાશ થાય એટલે ક્ષય થાય, ત્યારે જે જ્ઞાન વધતા વધતા વિશુદ્ધતા વધતા વધતા પૂર્ણપણે શુદ્ધ થાય છે તો એ કેવળ જ્ઞાન છે, તો એ કેવળ જ્ઞાન છે. એટલે એ કેવળ જ્ઞાનના અંશરૂપે અહીંયા સમ્યક જ્ઞાન છે. એટલે એમાં પણ એમ લીધું કે એ કર્મોના નાશ થવાથી વિશુદ્ધ થયું છે. હવે કર્મોનો નાશ થવાથી જ્ઞાન વિશુદ્ધ થયું એમ કહેવું એ વ્યવહાર નયનું કથન છે. ખરેખર તો જ્યારે એ જ્ઞાન વિશુદ્ધ થયું છે ત્યારે સામે કર્મો ઉભા રહેતા જ નથી, એનો પણ એ વખતે ક્ષય થાય છે. એટલે અહીંયા જ્ઞાનાવરણ આદિ શબ્દ લીધો છે. જ્ઞાનાવરણ આદિ એટલે બધા જ કર્મો, માત્ર જ્ઞાનાવરણની કર્મ એમ નથી, બધા કર્મોનો નાશ થતાં એ પૂર્ણપણે જ્ઞાન શુદ્ધ થાય છે અને કેવળ જ્ઞાન થાય છે. એટલે બધા કર્મોનો ક્ષય, એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે પણ એમ નથી કે એક જ કર્મની વાત લીધી છે એમ નથી, ત્યાં પણ કર્મની ઘણી પ્રકૃતિઓ છે એનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને એ સમ્યક દર્શન પ્રગટ થાય છે. 41 પ્રકૃતિઓ, ખરેખર તો 41 પ્રકૃતિ છે એ જાય છે. આમ આપણે દર્શનની અપેક્ષાએ લઈએ છીએ તો દર્શન મોહનીય જાય છે એની એક પ્રકૃતિ અથવા તો ત્રણ પ્રકૃતિ જાય છે, અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની ચાર પ્રકૃતિઓ જાય છે. એટલે એમ પાંચ અથવા સાત પ્રકૃતિ જાય છે એ તો આપણે લઈએ છીએ, પણ એટલા માત્રથી કંઈ સમ્યક દર્શન થાય છે એમ નથી. સાથે જ્ઞાનનો ઉઘાડ થાય છે એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય જે છે એની પ્રકૃતિઓ પણ જાય છે અને બીજી પણ પ્રકૃતિઓ જાય છે એમ એ વાત અહીંયા પણ દર્શાવવામાં આવી છે કે જ્ઞાનાવરણ આદિ કર્મોના નાશથી વિશુદ્ધ થયું છે, સ્ફુટ થયું છે. એટલે કે જેમ ફૂલની કળી જે છે એ ખીલે છે અને વિકાસ રૂપે વિકસે છે, એવી રીતે એ જ્ઞાન વિશુદ્ધ થયું અને પછી એ વિશુદ્ધિમાંથી આગળ વધતા એનો વિકાસ થયો એમ લેવામાં આવ્યું છે. જ્ઞાનનો વિકાસ, વિકાસ શું થાય છે કે એ ખીલી ઉઠે છે, એ પૂર્ણપણે પોતાની શક્તિ રૂપે એ ખીલી ઉઠે છે અને પૂર્ણપણે ખીલી ઉઠે છે તો એ નિર્મળ અરીસા જેવું છે, શુદ્ધ અરીસો જેમ એવો હોય છે કે એની સામે જે કોઈ પદાર્થ છે એના પ્રતિબિંબો એમાં પડે, એવી રીતે આ પૂર્ણપણે જ્યારે ખીલી ઉઠે છે એનો વિકાસ થાય છે તો જ્ઞેય માત્રને એ જાણવાવાળું થઈ જાય છે. એ જ્ઞાન જ્ઞેય માત્રને જાણનારું થાય છે એમ એનો વિકાસ છે. વળી તે કેવું છે તો આત્મ આરામમ, એટલે જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે, આત્મામાં જ એ આરામ કરે છે, આત્મામાં જ એ રમણતા કરે છે, આત્મામાં જ એ રહ્યું છે. જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે, અર્થાત જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. એ જ્ઞેય આકારે, એ જ્ઞેય આકારે ખરેખર થતું નથી, એ જ્ઞાન પોતે જ્ઞાન આકારે જ રહે છે. વ્યવહારથી કહેવામાં આવે જ્ઞેય આકાર થયું, પણ ખરેખર એમ થતું નથી, જ્ઞાન તો જ્ઞાન આકારે જ રહે છે. એ જ્ઞેયોને જાણવાવાળું થાય છે એટલે કે જ્ઞેયોના આકાર એમાં ઝળકે છે, કેમ કે એ જ્ઞેયો એમાં ઝળકે છે એ જ્ઞાનની નિર્મળતા છે માટે ઝળકે છે, જ્ઞાનની નિર્મળતા છે માટે જ્ઞેયો એમાં ઝળકે છે. એટલી જ્ઞાનની વિશુદ્ધિ બતાવે છે, શુદ્ધિની વૃદ્ધિ જેમ જેમ થાય છે તેમ તેમ એને એવી દશા પ્રગટ થાય છે અને પૂર્ણ દશા પ્રગટ થાય છે તે સર્વ જ્ઞેયો એમાં દેખાય છે. એ જ્ઞાન કંઈ સર્વજ્ઞેયોને જાણવા જાય છે એમ નથી, પણ એવી શક્તિ પડી છે કે સર્વજ્ઞેયોને જાણે, જ્ઞેય માત્રને જાણે, કોઈ જ્ઞેયને ન જાણે એમ નહીં, એવી એની શક્તિ પ્રગટ થાય છે. શક્તિરૂપે જે પડ્યું છે એ પછી એની વ્યક્તતા બહાર આવે છે. એટલે એ અનંત જ્ઞેયો એમાં દેખાય છે, ઝળકે છે, તો પણ એ પોતે તો પોતાનામાં જ રહ્યું છે, પોતાના સ્વરૂપમાં જ રમે છે, એટલે પોતે જ્ઞાન સ્વભાવે જ રહે છે. અને જેનો પ્રકાશ અનંત છે એ સ્વ અને પરને પ્રકાશનારું એવું એ જ્ઞાન છે એમ એનો પ્રકાશ અનંત છે. અનંત કાળ સુધી એ એમને એમ રહેવાવાળું છે, એમ નથી કે પછી એ ચાલ્યું જાય, ઓછું થઈ જાય, એનો ઉઘાડ બંધ થઈ જાય, જે ઉઘાડ છે એ ઓછો થઈ જાય એવું થતું નથી, એ જતું નથી. એકવાર પ્રગટ થાય છે પછી અનંતકાળ સુધી એવું એવું એ પ્રકાશમાં રહે છે. પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે, જે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, એમ એ તેજથી હંમેશા કાયમને માટે ઉદયમાં છે. એટલે ચેતનપણું એનો સ્વભાવ, જે ચૈતન્યપણું જે છે એ આવા જ્ઞાનને લીધે છે અને એ પ્રત્યક્ષ અનુભવાય છે. એ જ્ઞાન પોતાને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને નિત્ય એવો અનુભવ એને ચેતન રૂપે થાય છે. એટલે એ ચેતનપણું એનું નિત્ય ઉદયમાં છે, એ જ એનું જ્ઞાન છે. જ્ઞાન સ્વભાવ છે એ એને લીધે છે, પ્રત્યક્ષ તેજથી તે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે, ધીર છે, ઉદાત છે, ઉચ્ચ છે. ઉદાત એનો અર્થ અહીંયા કર્યો છે ઉચ્ચ છે. અને તેથી અનાકુળ, આકુળતા રહિત છે, સર્વ ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. હવે કોઈ ઈચ્છા રહી નથી, જ્ઞાન એવું થયું છે, વિશુદ્ધ થયું છે. એટલે જગતના બધા પદાર્થોને જેમ છે તેમ બરાબર યથાર્થ જાણનારું છે. એટલે હવે એને પર પદાર્થો તરફ કોઈ લગાવ નથી, ઈચ્છા નથી, આસક્તિ નથી. એટલે સર્વ ઇચ્છાઓથી રહિત છે, નિરાકુળ છે, એમાં આકુળતા થતી નથી. એને એ જ્ઞાનમાં હવે કંઈક અધૂરું હોય અને કંઈક જાણવાનું બાકી રહી ગયું હોય એમ પણ નથી. એટલે કોઈ હવે એને આકુળતા નથી, અથવા તો આ પદાર્થ કેવો છે ને કઈ રીતે હશે એમ પણ એને જાણવું હવે કંઈ થતું નથી. એટલે કોઈ પ્રકારે એને આકુળતા થતી નથી. જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે એટલે કૃત્ય છે. એને હવે ક્યાંય કંઈ જવાપણું નથી, કંઈ જાણવાપણું બાકી રહ્યું નથી અને કોઈ હવે ઈચ્છાઓ રહી નથી. એટલે એ આકુળતા રહિત નિરાકુળ છે. અહીં ધીર, ઉદાત, અનાકુળ એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યના આભૂષણ સમજવા, એના શાંતિના એને આભૂષણ કયા છે, એના ઘરેણા કયા છે, એવું જ્ઞાન વિલાસ કરે છે. ઉદાત્તનો એક અર્થ બીજો પણ આપવામાં આવ્યો છે કે જે હંમેશા જેની જ્ઞાનની પર્યાયો બદલાતી રહે છે એ રીતે એને ઉદાત્ત પણ કહેવામાં આવ્યું છે. એવો પણ એક બીજો અર્થ એનો થાય છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે આ જ્ઞાનનો મહિમા કહ્યો, જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે, તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ પુરુષોને હોય છે, મિથ્યાદ્રષ્ટિ આ ભેદ જાણતા નથી. મિથ્યાદ્રષ્ટિ એ જીવ ને અજીવનો ભેદ જાણતા નથી. અજીવ એવા શરીરની સાથે મમત્વ એકત્વ કરે છે અને એને એ ચેતન જાણે છે, એને એ ચેતન જાણે છે, એને એ જીવ જાણે છે. જે એને દયાદાનના ભાવ થાય છે, પૂજાના ભાવ થાય છે, શુભ ભાવ થાય છે, કે હિંસા ચોરી જુઠ્ઠુના અશુભ ભાવ થાય છે, એવા ભાવને એ પોતે પોતાના જાણે છે અને એમ શુભાશુભ ભાવ રૂપે પોતે પરિણમે છે એમ એ માને છે. એ ભાવ પોતાના છે એમ એ જાણે છે. સમ્યક દ્રષ્ટિ એ ભાવને પોતાના નથી જાણતો. એને જ્ઞાન છે, એ જ્ઞાન એને પ્રતીતિ કરાવે છે કે એના સ્વરૂપમાં એવા શુભાશુભ ભાવ પડ્યા નથી, એના સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને એવા શુભ ને અશુભ ભાવ થાય. એટલે એવા ભાવ એ એના મૂળ સ્વરૂપમાં નથી. શુભાશુભ ભાવ પણ એના મૂળ સ્વરૂપમાં નથી. એના મૂળ સ્વરૂપની અંદર રાગ નથી, દ્વેષ નથી, કોઈ કસાયો નથી. પેલો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ એ વાત જાણતો નથી, એટલે એ ક્રોધ માન માયા લોભને પોતાના માને છે, મોહને પોતાનો માને છે અને કસાયોને પોતાના માને છે. નવ નવ કસાય કયા એને પણ એ પોતાના માને છે. પુરુષવેદને, સ્ત્રીવેદને, નપુસંકવેદને, ભયને, જુગુપ્સાને, એ બધાને એ પોતાના માને છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ છે એ પોતાને જે જ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાનને કારણે એનો ભેદ પાડે છે અને એને પોતાના નથી માનતો. પોતાના મૂળ સ્વરૂપનું એને એક વખત દર્શન થયું છે અને એનો અનુભવ થયો છે એટલે એ સ્પષ્ટ જાણે છે કે આ કોઈ ભાવ મારા નથી. એ નવો નો કસાયો પણ મારા નથી અને બીજા કસાયો કે અનંતાનુબંધીના કે અપ્રત્યાખ્યાના વર્ણિના કે પ્રત્યાખ્યાના વર્ણિના કે સંજરણના ક્રોધ માયા માન માયાને લોભ એ પોતાના નથી. જો પોતાના હોય તો એ પોતાથી જુદા થાય નહીં, એ હંમેશા રહે. જો એ જીવના હોય, એ આત્માના હોય તો એ આત્મામાં હંમેશા રહેવા જોઈએ, પણ એમ તો બનતું નથી. એ એક સરખા પણ રહેતા નથી. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ નવ નો કસાયો એ કોઈ એક સરખા પણ રહેતા નથી અને એ કાયમ ટકીને રહેતા નથી. જ્યારે એ સિદ્ધ દશા પ્રગટ કરે છે તો સિદ્ધના સ્વરૂપમાં એ નથી. એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તેરમા ગુણ સ્થાનકે એ અરિહંત થાય છે તો ત્યારે પણ એ કસાયોનો નાશ થાય છે. એટલે જો એના સ્વરૂપમાં, એના આત્મામાં જો હોય તો એ રહેવા જોઈએ, પણ એના આત્મામાં તો છે જ નહીં. એટલે આ વાતને એ સમ્યક દ્રષ્ટિ જાણે છે અને એ સમ્યક દ્રષ્ટિ જાણે છે એ એના જ્ઞાનને કારણે જાણે છે. એવું અહીંયા જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. આ સંબંધી ગુરુદેવે જે વાત કરી છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો. હવે બે ભાગો આપણે પૂરા થયા, હવે ત્રીજો ભાગ છે. ત્રીજા ભાગમાં પાનું પાંચમું, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં પાંચમું પાનું, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 17, એમાં સૌથી નીચેનો પેરેગ્રાફ છે. ત્યાં સમયસાર કળશ 33 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એનો આપણે કેટલોક ભાગ લઈએ છીએ. અહીંયા કહે છે કે જ્ઞાન કેવું પ્રગટ થાય છે, તો કહે છે કે જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. અહીં જ્ઞાન અને આનંદ એમ મુખ્ય બેની વાત કરી છે. આત્માના ગુણ છે, અનંત ગુણ છે, પણ બેની વાત કરી છે, મુખ્ય બેની વાત કરી છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન કહેતા જે જીવ શુદ્ધ જીવ તેની સમ્યક જ્ઞાનરૂપ અવસ્થા મનને એટલે આત્માને આનંદરૂપ કરતી પ્રગટ થાય છે. જો અહીંયા મનનો અર્થ એ પેલું દ્રવ્ય મન એ લેવાનું નથી, અહીંયા એ આનંદ જે છે એ આત્માને છે એમ લેવાનું છે. અહીંયા એવું કહ્યું છે ને મનને આનંદ થાય છે, મનને આનંદરૂપ કરતું, એટલે એ દ્રવ્ય મનની વાત નથી લીધી. શરીર વાણીને મન એ મનની વાત નથી, એનો અર્થ એવો છે કે એ આનંદ આત્માને થાય છે, આત્માને આનંદ થાય છે એવો અર્થ લેવાનો છે. એ વાત ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી છે કે અવસ્થા મનને એટલે આત્માને આનંદરૂપ કરતી પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થતા સાથે અતિન્દ્રિય આનંદ હોય તો તેને જ્ઞાન કહીએ, અને જો અતિન્દ્રિય આનંદ હોય તો પછી એમાં મનથી ક્યાંથી અનુભવાય? એ અતિન્દ્રિય પણ જ અનુભવાય, એટલે કોઈ ઇન્દ્રિય નહીં. એટલે ઇન્દ્રિય નહીં એટલે મન પણ આવી ગયું, એમાં પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એના દ્વારા અનુભવમાં આવતું જ નથી. એટલે એ આનંદ જે છે એ આત્માને આનંદનો અનુભવ છે. એવું જ્ઞાન પ્રગટ થતા સાથે અતિન્દ્રિય આનંદ હોય તો તેને જ્ઞાન કહીએ, અને જો એવો આનંદ ન હોય તો એને જ્ઞાન નથી કહેતા, તો એને આત્માનું જ્ઞાન નથી કહેતા. જ્ઞાન પ્રગટ થયાની આ મુખ્ય નિશાની છે. અતિન્દ્રિય આનંદનો અનુભવ ન હોય તો જ્ઞાનનું પ્રગટવું પણ હોતું નથી. આગળ કહે છે છઠ્ઠા પાના ઉપર કે હવે કહે છે કેવું છે તે જ્ઞાન, જીવ અજીવના સ્વાંગને જોનાર મહાપુરુષોને જીવ અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ વડે ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ અખંડ જ્ઞાન અને આનંદનું નિધાન છે. એ ચૈતન્ય સ્વભાવની જે દ્રષ્ટિ પ્રગટ થઈ, અર્થાત નિજ નિદાનને જોનારી જે દ્રષ્ટિ થઈ, પોતાના અંતરના નિદાનને જોનારી જે દ્રષ્ટિ પ્રગટ થઈ છે, એ ક્યાંથી થઈ છે? એ જ્ઞાનથી થઈ છે. એ દ્રષ્ટિ આવી ક્યાંથી? એ ભેદ કરનારી દ્રષ્ટિ આવી કેવી રીતે? જીવ અને અજીવનો ભેદ કરનારી દ્રષ્ટિ ઉત્પન્ન ક્યાંથી થઈ છે? એ જ્ઞાનને આભારી છે, એ જ્ઞાનને કારણે થઈ છે. એટલે માત્ર એ આનંદ છે એટલું નહીં, પણ એ જ્ઞાન છે એ જ જીવને અજીવનો ભેદ કરાવનારું છે. અને અંતરમાં જે પડ્યું છે, અંતરમાં જે ખજાનો પડ્યો છે, જે નિદાન ભર્યા પડ્યા છે, અનંત ગુણોની સંપદા છે, એની દ્રષ્ટિ કરાવનારું એ જ્ઞાન છે. અનંત ગુણો છે એ જાણ્યું કોને? એ કોણે જાણ્યું? એના જ્ઞાનને જાણ્યું. જ્ઞાનની પર્યાયમાં એને જણાવ્યું છે, એટલે એ નિધાનને જણાવનારી છે. એ અંદરનો ખજાનો ભર્યો પડ્યો છે ને, એને જણાવનારું છે જ્ઞાન. એ વાત અહીંયા લીધી. અર્થાંત નિજ નિધાનને જોનારી જે દ્રષ્ટિ થઈ, તે અતિ ઉજ્જવળ અને નિર્મળ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જીવ અજીવને ભિન્ન ભિન્ન કરી દેખે છે. આવી નિર્મળ દ્રષ્ટિ વડે પ્રાપ્ત થયેલું જ્ઞાન ગણધર આદિ સંત મહંતોને જીવ અને અજીવ ભિન્ન દ્રવ્યો છે એવી યથાર્થ પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અહીંયા મહાપુરુષોને કહ્યું છે ને કે મહાપુરુષોને જીવ અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ કહેવામાં આવી છે ને, એટલે મહાપુરુષોમાં ગણધર આદિ લીધા, ગણધર આદિ સંતો મહંતો જે સમ્યક દર્શન છે અને હજી એથી આગળ વિશેષ પૂરતા ચારિત્રનો કરીને વધ્યા છે, એમને માટે વાત લીધી છે કે એ બધા મહાપુરુષો, બીજા કોઈ મહાપુરુષ છે જ નહીં. એટલે ગણધર આદિ સંત મહંતોને જીવ અને અજીવ ભિન્ન દ્રવ્યો છે એવી યથાર્થ પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. કોણ? જ્ઞાન. અહીંયા જ્ઞાનની વાત ચાલે છે, જ્ઞાનનો મહિમા કરી રહ્યા છીએ આપણે. અચેતન શરીર અને રાગાદિથી ચૈતન્ય ધામ પ્રભુ આત્મા ભિન્ન છે એમ એ જ્ઞાન સુસ્પષ્ટ બતાવી રહ્યું છે. આ જડ શરીરથી અને રાગથી ભગવાન આત્મા જુદો જ છે, ચેતન છે, એવું જુદાપણું દર્શાવનારું એ જ્ઞાન છે. એ જ્ઞાન દ્વારા એ સ્પષ્ટ થાય છે કે રાગાદિ તે મારા નહીં, એ વિભાવભાવ તે મારા નહીં, એ એક સમયની પર્યાય છે એ પણ મારી નહીં, એમ જણાવનાર એ જ્ઞાન છે. આગળ પણ અહીંયા કહે છે કે અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે, એવા જ્ઞાનાવરણ આદિ કર્મોના નાશથી જે વિશુદ્ધ થયું છે, સ્ફુટ થયું છે, જેમ ફૂલની કળી ખીલે તેમ જે વિકાસરૂપ છે, આવું આઠે કર્મથી અને આઠે કર્મના નિમિત્તથી થતા ભાવોથી રહિત ભગવાન આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને પ્રગટ કરતું આનંદ સહિત જ્ઞાન પ્રગટ થાય છે. આઠે કર્મોના નિમિત્તથી થતા ભાવો એવા ભાવોથી રહિત છે, એવા ભાવોથી રહિત છે. આઠે કર્મોને કારણે થતા, એટલે એનું લક્ષ્ય કરતા થતા જે ભાવો અને એના નિમિત્તથી થતા જે ભાવો જે છે એની વાત લીધી છે. આઠે કર્મોના નિમિત્તને કારણે થતા જે ભાવો, એટલે કર્મના ઉદય આવે અને જે ભાવ થાય છે, એ ભાવ બધાથી પણ રહિત છે એવું એ જ્ઞાન શુદ્ધ છે. એ ચૈતન્ય સ્વભાવને પ્રગટ કરનારું, આત્માના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરનારું છે. આગળ પણ વાત લીધી છે, સંસાર દશા વખતે પણ આઠ કર્મ અને તેમના નિમિત્તથી થતા ભાવથી ભગવાન આત્મા ભિન્ન જ છે. એમ નથી કે એ સિદ્ધ થાય ત્યારે જ એ આઠે કર્મોથી ભિન્ન છે, એમ નથી. અહીંયા એક નવી દ્રષ્ટિ આપી છે ગુરુદેવે, સમજવા જેવી વાત છે કે ખરેખર તો સંસાર દશા વખતે પણ એ આઠ કર્મ અને એ આઠ કર્મના નિમિત્તથી થતા ભાવ, એનાથી ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ જુદું છે એમ નથી કે જ્યારે સિદ્ધ દશા પ્રગટ કરે ત્યારે જ એ આઠ કર્મથી મુક્ત થયા છે માટે એ આત્મ આઠ કર્મથી રહિત અને સંસાર દશામાં એ આઠ કર્મ સહિત એમ નથી. આઠ કર્મથી એ સહિત ભગવાન આત્મા ક્યારેય નથી. એ તો વ્યવહાર નયનું કથન છે. વ્યવહારથી એમ કહેવામાં આવે કે એને કર્મ ચોંટ્યા છે, એની નજીકમાં રહ્યા છે વગેરે. પણ ખરેખર તો આત્માને કોઈ કર્મ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. આત્માના સ્વભાવની અંદર કોઈ વાત, એ કર્મની વાત કે કર્મને કારણે એ આવી નથી. આત્મામાં કોઈ એવું પરિવર્તન આવ્યું નથી કર્મને કારણે, કર્મના ઉદયને કારણે કે કર્મના લક્ષ્ય થતા ભાવને કારણે. આત્માના મૂળ સ્વભાવમાં કોઈ પરિવર્તન આવતું નથી એટલે ત્યારે પણ એ તો એનાથી મુક્ત જ છે. સંસાર દશા વખતે પણ એ ખરેખર તો આઠ કર્મ ને આઠ કર્મના નિમિત્તથી એટલે કે એમના ઉદયના નિમિત્તથી થતા જે કોઈ ભાવ છે એ બધા ભાવથી ભગવાન આત્મા ભિન્ન જ છે. આ વાતને જ પકડવાની છે. પોતાનું કેવું સ્વરૂપ છે આપણે શુદ્ધ નિશ્ચય નહીંથી જે વાતને સમજ્યા છીએ એ અહીંયા બીજી રીતે લઈએ છીએ, પણ વાત તો મૂળ એની એ જ છે કે ભગવાન આત્મા કેવો ત્રિકાળ શુદ્ધ છે એની વાત અહીંયા લીધી છે. અહીંયા એ કેવો શુદ્ધ છે અને એવું શુદ્ધપણું જે છે એને ખબર કેવી રીતે પડી, એ ખ્યાલમાં કેવી રીતે આવ્યું, તો કે એને જ્ઞાન દ્વારા એ ખ્યાલમાં આવે છે. એને જ્ઞાનમાં ખ્યાલ આવે છે. સિદ્ધ દશા વખતે આઠ કર્મથી રહિત થાય છે એ તો પર્યાય અપેક્ષાથી વાત છે, પણ જીવદ્રવ્યના સ્વભાવમાં તો આઠે અજીવ કર્મોનો ત્રિકાળ અભાવ છે. જો સ્પષ્ટ કર્યું છે અહીંયા, જીવના સ્વભાવમાં એ કર્મો છે જ નહીં. એ ત્રણેય કાળ કોઈ કર્મ જીવમાં રહ્યું નથી. એ અજીવ છે, કર્મો અજીવ છે, અને જીવ ચેતન છે. ચેતનમાં અજીવનો પ્રવેશ હોઈ શકે જ નહીં. એ તો વ્યવહારના કથન છે. આ કર્મ છે ને આ કર્મ છે ને આ કર્મ છે, આના કર્મના આવરણ છે. પ્રભુ, કોઈ કર્મના આવરણની ચિંતા કરવાનું છોડી દે. તું ત્રિકાળ જ્ઞાયક છો, શુદ્ધ છો, ચૈતન્ય છો, એથી બીજું તારે શું જોઈએ છે? ભગવાનના જ્ઞાનમાં તું એમ આવ્યો છો અને ભગવાને કરુણા કરી અને તને એમ દર્શાવ્યું છે કે તું મારા જેવો શુદ્ધ છો, એથી વિશેષ તારે કોનું સર્ટિફિકેટ લેવા જવું છે? અહીંયા પણ ફરી પાછું ગુરુદેવ યાદ અપાવે છે કે ભાઈ, તું આઠે કર્મથી રહિત છો. ત્રિકાળ તું આઠે કર્મથી રહિત છો. એ જીવના નથી. એ કર્મ જે છે એ તો જડ છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મથી ભગવાન આત્મા નિશ્ચયથી ભિન્ન જ છે. એમ નહીં કે ભાવ કર્મથી નથી, એમ નહીં. ભાવ કર્મ પણ લીધા છે. જો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ જે છે એ પેલા જડ રજકણો છે, કારણે રજકણો છે, એ ભેગા થઈને બને છે, એ દ્રવ્ય કર્મ છે. અને ભાવ કર્મ છે તે એના લક્ષ્ય થતા, પરના લક્ષ્ય થતા જીવના ભાવ છે. વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, અશુદ્ધ ભાવ છે. એટલે એવા ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એવા બંનેથી ભગવાન આત્મા ભિન્ન છે. કેમ કે એવા વિકારી ભાવ જેને કારણે ભાવ બંધ થાય છે, આશ્રવ થાય છે, અને ભાવ આશ્રવ અને પછી ભાવ બંધ થાય છે, એ જીવના નથી, એ આત્મામાં નથી. એનાથી આત્મા નિશ્ચયથી ભિન્ન જ છે. એ તો પર્યાયમાં પડ્યું છે અને એને સ્થિતિ બંધ છે. એની સ્થિતિ પૂરી થતાં એ ખરી જાય છે. એટલે એવા ભિન્ન આત્માનું ભાન કરીને કર્મોને નાશ કરતું જ્ઞાન પ્રગટ થાય છે. અહીંયા તો જ્ઞાન પ્રગટ થાય છે એની સાથે કર્મની વાત લીધી, પણ અહીંયા ગુરુદેવે આપણને બીજી એક વાત અહીંયા ખાસ સમજાવી કે કર્મથી ભિન્ન જ એનું સ્વરૂપ છે. જ્યાં પોતે સ્વભાવ સન્મુખ થાય છે ત્યાં વિકાર અને કર્મ બંને છૂટા પડી જાય છે. સ્વભાવની સન્મુખતા થતાં પછી કોઈ વિકાર હોતો જ નથી, વિકાર ઉત્પન્ન જ થતો નથી. એટલે કર્મ પણ નથી અને વિકાર પણ નથી, પોતે પોતાના સ્વભાવમાં જ છે. અને એમ થાય છે એટલે એ કર્મનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. કર્મનો નાશ એ કરતો નથી. દ્રવ્ય કર્મ તો પૂદગળ છે અને પૂદગળના કામ જીવ કરે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ કામ કરે નહીં. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે અહીંયા જીવના ભાવ શુદ્ધ થાય છે, એ સ્વભાવ સન્મુખ થાય છે, તો પેલા એ ભાવ કર્મો જે છે એ નો નાશ થાય છે તો સામે દ્રવ્ય કર્મ છે એનો પણ નાશ થાય છે, એમ એ કર્મનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે એવા વિભાવ ભાવ ઉત્પન્ન થતા જ નથી, એટલે ભાવ કર્મ પણ બંધાતું નથી અને એમ સંવર વર્તે છે અને સંવર સહિતની નિદ્રા છે એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આગળ પણ અહીંયા કહ્યું છે કે ફૂલની કળી અનેક પાંખડીથી વિકસિત થઈ ખીલી નીકળે તેમ જ્ઞાન પ્રગટ થતા ભગવાન આત્મા અનંત ગુણોની પાંખડીથી પર્યાયમાં ખીલી નીકળે છે. સમ્યક દર્શન થતા પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ જાય છે. જો સમ્યક દર્શન થતા પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ જાય છે, કહ્યું છે ને કે સર્વ ગુણાંશ તે સંકિત, કૃપાળુદેવનું આ વાક્ય છે, સર્વ ગુણાંશ તે સંકિત, સર્વ ગુણોનો અંશ જે પ્રગટ થાય છે તે સંકિત છે. સર્વ ગુણોનો અંશ જ્યારે પ્રગટ થાય છે એ દશાને સંકિત કહેવામાં આવ્યું છે. જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણો જે શક્તિરૂપે વિદ્યમાન હતા તે પર્યાયમાં પ્રગટ થાય છે એટલે સર્વ ગુણાંશ એ સંકિત. એટલે સમ્યક દર્શન થતા અનંત ગુણોનો વિકાસ એને પર્યાયમાં થાય છે. એમ નથી કે એ શક્તિરૂપે પડ્યું જ છે, તે પડ્યું જ છે એમ નહીં, એનો વિકાસ એને પર્યાયમાં થાય છે એટલે એનો અનુભવ થાય છે અને એ અનુભવ એ આનંદરૂપે એને અનુભવમાં આવે છે, એ આનંદરૂપે એને વેદાય છે. વળી તે જ્ઞાન કેવું છે? તો કે જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે, એટલે કે જે આત્મામાં જ રમે છે, જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે, અનંત જ્ઞેયોને જાણે છે છતાં પણ એ જ્ઞેય આકારે થતું નથી તો પણ તે પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. જો અનંત જ્ઞેયોને જાણનારું જ્ઞાન પોતાના સામર્થ્યથી જ થાય છે, એમ નથી કે જ્ઞેયો છે માટે એ જ્ઞેયોને જાણે છે એમ નથી, પહેલા પણ આ વાત આવી ગઈ છે, એ નિર્મળતા જ્ઞાનની છે માટે જ્ઞેયો એમાં ઝળકે છે. જ્ઞેયોથી નહીં, જ્ઞેયોને કારણે એનું સામર્થ્ય છે એમ નથી, એનું સામર્થ્ય પોતાનું છે અને એ પોતાની નિર્મળતા છે કે જેને લીધે અનંત જ્ઞેયો એને એમાં જણાય છે. તે જ્ઞાન કાંઈ જ્ઞેયોમાં જતું નથી, પોતાના ભાવમાં અને પોતાના ક્ષેત્રમાં જ એ રમે છે, આરામ પામે છે. અનંત જ્ઞેયોને જાણવા છતાં પોતે પોતાના જ્ઞાનમાં જ રમે છે. બહુ સુંદર વાત લીધી છે. આગળ પણ અહીંયા કહે છે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન પરથી બિન પડીને જ્યાં સ્વસ્વરૂપે ખીલી નીકળ્યો ત્યાં જ્ઞેયોને જે પોતાના માનતો હતો તે માન્યતા છૂટી ગઈ. પોતે પોતાના સ્વરૂપને જાણવાવાળો થાય છે અને એમાં એનો વિકાસ થાય છે, એમાં એની લીનતા થાય છે, એટલે એ જ્ઞાન જે છે એનો વિકાસ થયો એમ કહીએ. એ સ્વરૂપને જાણનારો થાય છે એટલે પછી એ પરજ્ઞેયો જે છે એને પોતાના માનતો હતો એ માન્યતા એની છૂટી જાય છે. પરજ્ઞેયોમાં એ રસ રૂચિ રાગ થતો હતો એ હવે રહેતો નથી. પરજ્ઞેયો તરફ નું વલણ હતું એ હવે રહેતું નથી, એ છૂટી જાય છે. વલણ પોતાના સ્વરૂપ તરફનું રહે છે, દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ રહે છે. ભલે એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યો હોય તો પણ પછી તો એને પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય મહાત્મ લાગતું નથી. હવે એ જ્ઞેયો જે છે તેમને જાણનારું માત્ર જ્ઞાન છે અને તે પોતે પોતાના સામર્થ્યથી ખીલી ઉઠ્યું છે, એ માત્ર જાણનારો છે, એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એક એક કળશમાં અમૃતચંદ્રાચાર્ય દેવે ગજબની વાત કરી છે. શું તેમના વચનમાં ગંભીરતા છે! અનંત જ્ઞેયોને જાણતું થતું જ્ઞાન જ્ઞાનમાં જ રમે છે, અન્યત્ર નહીં, બીજે ક્યાંય જતું નથી, બીજે ક્યાંય રમતું નથી. આગળ કહે છે કે વળી કેવું છે તે જ્ઞાન જેનો પ્રકાશ અનંત છે, અનંત ધામ, અનંત પ્રકાશ, અનંત 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 પ્રકાશવાળું તે જ્ઞાન છે, સર્વને પ્રકાશવાળું એ જ્ઞાન છે. એ જ્ઞાનનો પ્રકાશ છે કે જેમાં જગત આખું જણાય છે, સૂર્યના પ્રકાશમાં નથી જણાતું, જગત કઈ રીતે દ્રષ્ટિગોચર થાય છે? જ્ઞાનના પ્રકાશમાં થાય છે. જ્ઞાન નથી તો જગત આખું જણાતું નથી, જેમ છે તેમ જણાય છે એ જ્ઞાનના પ્રકાશથી છે, બીજા કોઈ પ્રકાશથી નહીં. આ બધા પૂતગળ પ્રકાશથી નહીં, સૂર્યનો પ્રકાશ તો પૂતગળ છે અને આ જ્ઞાન છે, ચેતન છે. અને આગળ પણ કહ્યું છે કે પ્રત્યક્ષ તેજથી તે નિત્ય ઉદય રૂપ છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ જ્યાં પ્રગટ થયો તે નિત્ય પ્રગટ રૂપ જ રહે છે, પછી એ જતું નથી, નિત્ય એવો જ એ પ્રગટ રૂપ રહે છે. જ્ઞાન સ્વરૂપે પ્રગટ થયો તો પછી જ્ઞાન સ્વરૂપે જ રહી જાય છે. કેવળ જ્ઞાન થયું પછી એ કેવળ જ્ઞાન કંઈ જતું નથી, કેવળ જ્ઞાન જ રહે છે, પછી કોઈ પડવાનું થતું નથી. કે સિદ્ધ થયા પછી પાછા એ કંઈ નીચે આવતા નથી, કે રાગદ્વેષના ભાવે કંઈ થતા નથી. અન્ય મતમાં જે માન્યતા છે એ ખોટી ઊંધી માન્યતા છે. ફરી પાછા અવતાર લે એવા કોઈ અવતાર લેતા નથી. સમ્યક જ્ઞાન થયું તે પ્રગટ જ રહે છે. કેવળ જ્ઞાનની વાત થઈ અને સાથે સમ્યક જ્ઞાન માટે પણ કહ્યું છે કે સમ્યક જ્ઞાન થયું તે પ્રગટ જ રહે છે. વળી કેવું છે તે? તો કે ધીર છે, ઉદ્દાત છે તે જ્ઞાન. ધીર છે એટલે કે ચંચળ નથી, જ્ઞાનમાં ચંચળતા નથી. આત્માનું જ્ઞાન છે ને એમાં ચંચળતા હોય નહીં. ચંચળતા ક્યારે હોય? ચંચળતા અધૂરા પણ હોય ત્યારે ચંચળતા હોય. આપણે કહીએ છીએ ને કહેવતમાં કે અધૂરો ઘડો છલકાય. અધૂરો ઘડો એટલે ઘડાની અંદર પાણી ઓછું ભર્યું હોય તો એ છલકાય આમાં આમ, પણ પૂરો ભરેલો હોય તો છલકાય નહીં. ત્યારે લઈને પનિહારી લઈને જતી હોય ત્યારે એ અધૂરા ઘડા છલકાતા હોય છે. એની વાત કરે એ ઉદાહરણ આપણે અહીંયા પણ લઈ શકીએ કે એ ચંચળતા એ અધૂરાશ હોય તો ચંચળતા હોય. વસ્તુને આપણે પૂરી જાણતા નથી ને એટલે હજી એમાંથી કંઈક એ શું છે શું છે શું છે એમ એમાં રહ્યા કરે છે અને એને લીધે થઈ અને ઉપયોગ ફર્યા કરે છે. એટલે એ ચંચળપણું છે. એ ચંચળપણું, ચંચળપણું કોનું છે? જ્ઞાન કરવા માટે ઉપયોગ જે ફરે છે એનું એ ચંચળપણું છે. અને એ વિકલ્પ સહિત છે એટલે મનની ચંચળતા ત્યાં સાથે લેવામાં આવે છે. મન ચંચળ કયું છે ને તો મન વિકલ્પ સહિત છે અને એ વિકલ્પની સાથે જે એના જ્ઞાન દર્શનના ઉપયોગ પણ જોડાઈ અને એકથી બીજા તરફ જાય છે ને એને ચંચળતા કહેવાય છે. ઉપયોગ સ્થિર થતો નથી એટલે ચંચળ કહેવાય. અહીંયા તો એવું છે નહીં, પોતે પોતાના સ્વરૂપમાં જ ગયો છે તો પોતાના સ્વરૂપનું જ્ઞાન એને થયું છે એ તો કૃતકૃત્ય થયો છે. એને તો હવે ક્યાંય બીજું કંઈ જાણવા પણ રહ્યું નથી એટલે પછી ચંચળતા ક્યાંથી હોય? એટલે એ જ્ઞાન ધીર છે, ચંચળ નથી, નિશ્ચલ છે, અચંચળ છે. તથા પ્રત્યેક સમયે નવી નવી પર્યાય પ્રગટે છે એવું ઉદ્દાત છે, ઉચ્ચ છે. એક અર્થ એવો લેવામાં આવ્યો અને અહીંયા ગુરુદેવે બીજો અર્થ અહીંયા મૂક્યો છે કે પ્રત્યેક સમયે નવી નવી પર્યાય પ્રગટે છે એવું ઉદ્દાત છે. વળી અનાકુળ છે, ઈચ્છાઓથી રહિત નિરાકુળ અતિન્દ્રિય સુખપણે છે. અતિન્દ્રિયપણે આનંદનો અનુભવ કરાવનારું છે એટલે એ પોતે આનંદમાં રહ્યો છે, એને કોઈ આકુળતા નથી, નિરાકુળતા છે. પૂર્ણ જ્ઞાન થાય પછી કોઈ પ્રકારે આકુળતાનો ભાવ ઉત્પન્ન થઈ શકે જ નહીં. અહીંયા સમ્યક જ્ઞાનનો વિચાર કરીએ તો પણ એમ જ છે કે જ્ઞાન જ્યારે સમ્યક થયું છે તો પછી જગતના બધા પદાર્થોને જેમ છે તેમ જાણે છે. તત્વાર્થ સૂત્રમાં એ સૂત્ર આવ્યું ને, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધાનમ એટલે પદાર્થોની જેમ છે તેમ શ્રદ્ધા છે. એને જેમ છે તેમ શ્રદ્ધા થાય ક્યારે? કે જેમ છે તેમ જાણે તો શ્રદ્ધા થાય. પદાર્થોને જેમ છે જેવા છે તેવા જાણે એટલે એવું જ્યારે જ્ઞાન થાય છે તો શ્રદ્ધા સમ્યક થાય છે. એટલે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમની અંદર એ જ્ઞાન છે તે જેવા પદાર્થો છે તેવું જ એનું જ્ઞાન છે, તે જ પ્રમાણે છે, કોઈ વિપરીત રૂપે અન્ય રીતે નથી. અને એમ થતાં એ શ્રદ્ધા સમ્યક થાય છે. એટલે એ જ્ઞાન, એ સમ્યક જ્ઞાન જે છે એ સમ્યક જ્ઞાન થાય ત્યારે પણ, કેવળ જ્ઞાન થાય ત્યારે તો બરાબર પ્રત્યક્ષ બધું જાણે છે, પણ સમ્યક જ્ઞાન થાય છે ત્યારે પણ પદાર્થોને જેમ છે તેમ જાણે પછી એ પદાર્થો એને મોહ ક્યાંથી પમાડે? એ પદાર્થો પ્રત્યેને મોહ ક્યાંથી થાય? મોહ તો એટલા માટે થાય છે કે પદાર્થોનું સાચું સ્વરૂપ નથી જાણતો. એટલે એ પદાર્થોને જે પૂતગળ છે એને પૂતગળ રૂપે નથી જાણતો અને એને કોમ્પ્યુટર રૂપે ને કાર રૂપે ને બીજી બધી રૂપે જાણે છે અને એ મને સુખ આપનારા છે એમ જાણે છે, એટલે ઊંધું જાણે છે, ખોટું જાણે છે, એટલે એને એમાં ઈચ્છાઓ થાય છે. પણ જયારે એને સાચું જણાઈ ગયું કે આ પદાર્થ તો ઉદગળ છે અને એ મને કોઈ રીતે આનંદ આપી શકે નહીં, એ મારાથી ભિન્ન છે, તો પછી ઈચ્છાઓ ક્યાંથી રહે? જો આ બધી વસ્તુમાં સમજવાનું છે, ઈચ્છા નાશ થઈ ગયો એમ બોલી નાખીએ એમ નહીં, પણ વિચાર કરવો કે કેમ ઈચ્છા રહિત થવાય, જ્ઞાન થતા ઈચ્છા રહિત કઈ રીતે થવાય, સામે આપણે પ્રશ્ન મૂકવો અને એનો જવાબ જાતે શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ જેમ અભ્યાસ કરતા જઈએ તેમ આપણને આ બધી સ્પષ્ટતાઓ થતી જાય છે. તો અહીંયા એ વાત પણ લીધી છે કે ઈચ્છાઓથી રહિત નિરાકુળ અતિન્દ્રિય સુખને સુખ પણે છે. ધીર, ઉદ્દાત અને અનાકુળ એ ત્રણ વિશેષણો આત્માના પરિણમનની ત્રણ શોભા જાણવી. આવો ભગવાન આત્મા જે જ્ઞાનના વિલાસની રમતમાં રમે છે તેને આત્મા કહીએ. જો અહીંયા તો ગુરુદેવે પાછી મૂળ વાત લાવીને મૂકી દીધી કે આ જ્ઞાનમાં જે આવા જ્ઞાન રૂપે જે રહ્યો છે અને જ્ઞાન જે આત્મામાં રમી રહ્યું છે એવો ભગવાન આત્મા એ કેવો, આ જ્ઞાનની આટલી મહત્તા દર્શાવી, આટલું મહાત્મા દર્શાવ્યું, તો પછી એ ભગવાન આત્મા કેવો? એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ આવા વાક્યો વાંચીએ ને ત્યારે આપણને થાય છે કે ઓહો, આ જ્ઞાન આવું છે તો પછી ભગવાન આત્મા કેવો હોય? એ જ્ઞાન સ્વરૂપ એવો જ છે આત્મા, એવા તો અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે. એ શુદ્ધ છે, નિર્મળ છે, સિદ્ધ સમાન છે, શાશ્વત રહેવા વાળું એ તત્વ છે, અવિનાશી છે અને શાશ્વત કાયમ અવ્યાબાદ સુખમાં રહેનારો એવો એ ભગવાન આત્મા છે. હવે ભાવાર્થ ઉપર જે પ્રવચનમાં જે વાત કરી છે એ બધાને જાતે વાંચી લેવા ખાસ આગ્રહ છે. આજે જ્ઞાન સંબંધી ઘણી વાતો આપણે લીધી, સમ્યક જ્ઞાનની પણ વાત આવી ગઈ, એમાં કેવળ જ્ઞાનની પણ વાત આવી. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન